તારીખ 6/10/1989 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 223 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 60.
મોટો પારિગ્રાફ ચાલી ગયો, જ્ઞાની પુરુષની ભક્તિ માટે બહુ મહત્વપૂર્ણ વાત કરી છે. છેલ્લે જ્ઞાની પુરુષની ભક્તિનો સંકેત પંચ પરમેષ્ઠી મંત્રમાં છે, અને તેથી સિદ્ધ પદ અરિયંત પદથી ઉચ્ચ હોવા છતાં અરિયંત પદને પ્રથમ નમસ્કાર કરેલો છે. એ જ ભક્તિ માટે એમ સૂચવે છે કે છેલ્લી રીતે પ્રત્યક્ષતાની ધ્વનિ એટલે શું છે કે અરિયંત પ્રત્યક્ષ થઈ શકે છે, સિદ્ધ ગદી પ્રત્યક્ષ થઈ શકતા નથી. અરિયંત સર્વકાળે પ્રત્યક્ષ જ હોય એમ નથી. અમુક ક્ષેત્રમાં સર્વકાળે પ્રત્યક્ષ છે, તો અમુક ક્ષેત્રમાં અમુક કાળે પ્રત્યક્ષ છે, બાકીના કાળમાં અરિયંત પરોક્ષ હોય છે. પણ નમસ્કાર મંત્ર તો અનાદિનો છે, અને અનાદિથી સિદ્ધપદ કરતા અરિયંત પદને પ્રથમ નમસ્કાર કર્યો છે. એમાંથી એમણે આ એક રહસ્ય ખોલ્યું છે કે પરોક્ષ કરતા પ્રત્યક્ષનો જે પ્રકાર મુમુક્ષુ જીવને સાધક જીવને ઉપકારી થાય છે, એનો કોઈ એની સામે કોઈ બરાબરીમાં બીજી કોઈ પરિસ્થિતિ આવી શકતી નથી. પ્રત્યક્ષની આગળ કોઈ એવી બીજી પરિસ્થિતિ નથી કે જેની બરાબરી થઈ શકે. એ વાતને સમજાવવા માટે પ્રથમ અરિયંત પદને જાણે નમસ્કાર કર્યો છે. સિદ્ધ પદ ઉચ્ચ પદ હોવા છતાં કેમ એને પાછળ રાખ્યું છે, તો આવો કંઈક રહસ્ય એની અંદર દેખાય છે. એટલે એ એમ સૂચવે છે, એ જ ભક્તિ માટે એમ સૂચવે છે કે પ્રથમ જ્ઞાની પુરુષની ભક્તિ. એમાંથી એમણે એ કાઢ્યું છે કે પ્રથમ જ્ઞાની પુરુષની ભક્તિ, પછી તીર્થંકર દેવની ભક્તિ, પછી શુદ્ધાત્માની ભક્તિ, પછી સિદ્ધાત્માની ભક્તિ, એમ કાઢ્યું છે. આ એક વિશેષ વાત એમણે કરી છે. પરમાત્માની પ્રાપ્તિનું અને ભક્તિનું આ કારણ છે. નિદાન એટલે કારણ, નિદાનનો અર્થ થાય છે કારણ. યુગ તો વધારે વધારે સત્પુરુષ નો થઈ શકે છે, એટલે એની સુલભતા જોઈને મુનિઓ એથી ઓછા હોય. જ્યારે વિદ્યમાન હોય ત્યારે પણ જ્ઞાની કરતા મુનિઓ એથી ઓછા હોય, અને મુનિઓ કરતા અરિયંતો એથી ઓછા હોય. અરિયંતો હોય એમાં બધાને વાણીનો યોગ ન હોય, કોઈ એકને વાણીનો યોગ હોય, એક ઉચિત જ વાણી છૂટે, એ બધો પ્રકાર હોય છે. એટલે એટલી સુલભતા નથી. એ જ ભક્તિ માટે એમ સૂચવે છે કે આ સિદ્ધાંત કાઢ્યો છે કે પ્રથમ જ્ઞાની પુરુષની ભક્તિ એ જ પરમાત્માની પ્રાપ્તિ અને ભક્તિનું કારણ છે. જો પરમાત્માની પ્રાપ્તિ તમારે કરવી હોય તો આ કારણ છે. થોડો ચાલી ગયો હતો, અધ્યાત્મના વ્યાયામોનો એક વિષય થોડો ચાલી ગયો હતો. એ વિષય એવો છે, થોડો વધારે સૂક્ષ્મ છે, કે આધ્યાત્મિક વિષય જ એટલો બધો શુદ્ધાત્માની અનંત શક્તિઓનો આધાર લેવા માટેનો એક પ્રકાશિત વિષય છે કે જેની વાત કરતાં વાત કરનારને સાતાને શાંતિ, સાતાની શાંતિ ઉપજે, અને સાંભળનારને સાતાની શાંતિ ઉપજે. એટલો બધો અનંત શાંતિના પિંડની એ વાત છે કે જેની વાત કરવામાં આટલો ફરક પડે છે. અને જીવને અશાંતિ કરતાં શાંતિ સહેજે સુહાતી હોય છે. કોઈ પણ જીવને ઓછું સમજતા હોય, વધારે સમજતા હોય, એક બાજુની વાત છે, પણ અશાંતિ કરતાં શાંતિ તો સુહાય છે. એટલે સહેજે એ વિષય પ્રિય થાય છે. પણ ગંભીરતા વિષયની ઘણી છે. જો એ વિષયને યથાયોગ્ય રીતે ગ્રહણ કરવામાં ન આવે તો એ વિષય કે જે તરવાનું મુખ્ય કારણ છે અથવા એકમાત્ર કારણ છે તરવાનું, એ જ જગ્યાએ જો વિપર્યાસ ઊભો થાય તો પછી કઈ જગ્યા રહેશે? પછી તો કોઈ જગ્યા નથી. બીજી જગ્યાએ ભૂલે એને એથી ઉપરની ચીજ આપીને ભૂલ સુધારીએ, પણ આ જગ્યાએ ભૂલે એને કેવી રીતે સુધારવાનો અવકાશ છે? એટલે આ જગ્યાએ આકર્ષણ ઊભું થાય છે શાંતિને કારણે, અને રૂચે છે. સામાન્ય રીતે કોઈ પણ જીવને અધ્યાત્મનો વિષય રૂચે છે, તો પણ અન્યમત થવા સુધીનું ગ્રહિત મિથ્યાત્મ પણ થવાનું અહીંથી જ કારણ બન્યું છે. એટલે તો આ પત્રની અંદર જે શંકરાચાર્યનો શ્લોક ટાંક્યો છે, વિચાર તો ત્યાંથી ચાલ્યો હતો. ભાઈ પાછળ જોયું કે આ શ્લોક કોનો છે, શ્લોક તો બહુ સુંદર છે. દેહાભિમાને ગલિતે વિજ્ઞાતે પરમાત્મને યત્ર યત્ર મનોયાતિ તત્ર તત્ર સમાધય. બહુ સુંદર વાત છે. એ તો કોનો શ્લોક છે? શંકરાચાર્ય વિશે શ્લોકમાં કઈ કહેવા પણ નથી, પણ શંકરાચાર્યમાં અવશ્ય કહેવા પણ છે. વિદ્વાન છે અસાધારણ. અધ્યાત્મના ઘણી વાતો એટલી બધી કરી છે. બ્રહ્મને પરમ બ્રહ્મ ઉપરનું એમનું જે ભાષ્ય છે, ભાષ્ય એટલે ટીકા, એ લોકોમાં ભાષ્ય કહે છે, સંસ્કૃતની ટીકા છે. તો એમાંથી કૃત્રિમ રીતે લોક સંજ્ઞામાં રહીને બાહ્ય દ્રષ્ટિથી જો આ વિષયને સ્પર્શવામાં આવે છે, આ વિષયનું ગ્રહણ કરવામાં આવે છે, કે આ વિષયની અંદર આગળ વધવામાં આવે છે, તો એમાંથી સ્વચ્છંદતા, સુષ્ટ જ્ઞાનીપણું, સ્વેચ્છાચારીપણું, ઉન્મત્ત પ્રલાપ દશા, ત્યાંથી માંડીને ગ્રહિત મિથ્યાત્વ સુધીના બધા સ્ટેજ ઊભા થાય છે આ જ વિષયમાંથી. હવે ચર્ચમાંનું કારણ એ છે અહીંયા આ વિષયની ચર્ચાનું, કે તો આની કોઈ દવા છે કે એક દવા છે? નહીતર તો આ એક એવો ચરમસીમાનો વિષય છે અધ્યાત્મનો કે આનું કોઈ સમાધાન કાઢવું મુશ્કેલ પડે. ત્યારે સત્પુરુષોએ આ વિષયનો એક શોધ કરી છે કે જ્ઞાની પુરુષની પ્રથમ ભક્તિ એ એક આ વિષયનું એવું કોઈ ઔષધ છે કે જેમાંથી આ અધ્યાત્મના વ્યામોહનો રોગ શરૂ ન થાય, કે એનો પનપે નહીં, એનો વિકાસ ન થાય, આગળ વધે નહીં. એનું મૂળ કારણ જ્ઞાની પુરુષની ભક્તિ છે. આ એક બહુ ગુડ સંકેત આ પેરેગ્રાફની અંદર શ્રીમદજીએ પ્રતિપાદન કર્યો છે, બહુ ગૂઢ સંકેત પ્રતિપાદન કર્યો છે, એ વિશે થોડો એમણે લીધો છે. આગળ સાતસો ને ત્રેપન નંબરનો પત્ર છે. આનંદગંજીના પદનો અર્થ કરે છે પોતે. આનંદગંજી ભક્તિ પદોની જે રચના કરી છે એમાંથી પોતાને આ વિષયની વિચારણા ચાલી છે. ઋષભજીને સ્વર પ્રીતમ મારો પ્રથમ આદિનાથ ભગવાનની જે સ્તુતિ છે એના ઉપરથી પોતે તત્વ ચર્ચામાં આવે છે. અને પ્રવચન સારની 80મી ગાથાનું ઉદ્ધરણ કર્યું છે. વચ્ચે દ્રવગુણ પર્યાયથી અર્યંતને જાણે, તે શુદ્ધાત્માને જાણે તેનો મોક્ષય થાય એ ચર્ચા કરતા કરતા ભગવાનના સ્વરૂપનું જે ચિંતવન છે એમાં જેવું સિદ્ધ ભગવાનનું આત્મ સ્વરૂપ છે તેવું સર્વજીવનું આત્મ સ્વરૂપ છે એ મૂળ વાત તો સિદ્ધપદ સાથે લાગુ પડે છે, તો પણ ગાથા અરિહંત પદની લીધી છે કુનકુંડાચાર્ય દેવે. આ બધો ગંભીર વિષય છે. ખરેખર તો શુદ્ધાત્માનું જે સ્વરૂપ છે એ તો સિદ્ધપદ સાથે મેળ ખાય છે, અરિહંત પદ સાથે મેળ નથી ખાતો. 14 ગુણસ્થાન છે એ કર્મજનિત અવસ્થાના ભેદો છે, અને સિદ્ધ અવસ્થા છે એ 14 ગુણસ્થાનથી પાર છે. આ બાજુ પોતાનું શુદ્ધાત્મ પદ છે એ પણ સર્વકર્મની અપેક્ષાથી નિરપેક્ષ પરમ પારિણામિક ભાવે છે. જેને કોઈ કર્મની કોઈ પર્યાયની અપેક્ષા, ઉદય ઉપક્ષમ ક્ષોક્ષમ સત્તા કોઈ પરીક્ષાની અપેક્ષા લાગુ પડતી નથી એવા સિદ્ધ પદ સાથે લાગુ પડે છે. તો પણ આચાર્ય મહારાજે ગાથા અર્યંત પદની લખી છે, સિદ્ધ પદની નથી લખી. અહીંયા પણ આ વાત વિષયની ગંભીરતા સૂચવે છે. તો કે આમ શું કરવા, જે અધ્યાત્મ તત્વ એવો જે પોતાનો આત્મા છે, અનાદિથી અજાણ્યા જીવને એ વિષયનું ગ્રહણ થવું એમાં કલ્પના થવાનો અવકાશ ઘણો છે. કેવી રીતે એ વિષયને સમજાવવો, કહેવો, જેની ઉપમા નથી જગતમાં, કોઈ બરાબરીની ચીજ સામે હોય તો સમજાવીએ કે ભાઈ આ વાઘ છે એના ચટાપટા બિલાડીના ચટાપટા જેવા હોય છે. આને આ તત્વને સમજાવવું કેવી રીતે, સિદ્ધો છે એ સિદ્ધાલયમાં છે, એ લોકમાં છે નહીં કે જેથી એને દર્શાવી શકાય. ત્યારે જે કાંઈ અવકાશ છે એ સાકાર પરમાત્માનો અવકાશ છે કે જેના ઉપરથી નિરાકાર પરમાત્માને સમજાવી શકાય, નિરાકાર પરમાત્માને ઓળખી શકાય. વળી સાકાર પરમાત્માને સમજતા જે પરમાત્મ તત્વ ઉપર ભક્તિનો ભાવ ઉદે છે એ ભક્તિનો ભાવ નિરાકાર તત્વ જ્ઞાનમાં ન આવે તો ઉપજે કેવી રીતે ભક્તિનો ભાવ, લાવવો ક્યાંથી? બીજું કે ભક્તિ પ્રાધાન્ય એટલા માટે કરીએ છીએ, આ સ્થાપનાનું કારણ આ છે. અને જીનેન્દ્ર સ્થાપનામાં પણ આ બહુ ગંભીર સંકેત છે કે શુદ્ધાત્મામાં અહંપણું કરવા જતા જે અધ્યાત્મનો વ્યામો ઉપજશે એનું, એની દવા શું છે, એનું ઔષધ શું છે? એમાંથી જે કોઈ સ્વચ્છંદાદી દોષો ઉપજે, જ્ઞાનની શુષ્કતા આદિ દોષો ઉપજે અને શુષ્ક જ્ઞાની થઈ જાય, એનું શું કરવું? કેમ કે એ સ્વરૂપનું ધ્યાન કરવા જતા પણ એને સ્વરૂપને પકડે કેવી રીતે? નિરાકાર તત્વને, નિરંજન નિરાકાર તત્વ છે, એને એ તો હાવ અંધારું છે. અનાદિના અજાણ જીવને તો સાવ એ વિષયનું અંધારું છે, જેને ઘર જોયું જ નથી, ઘરની દિશા જોઈ નથી. ઘર તો જોયું નથી, ઘરની દિશા જોઈ નથી. આ પરિસ્થિતિમાં બહુ વિચક્ષણતાથી અને અતિ અતિ અનુભવથી આ એક એમાંથી માર્ગ કાઢેલો છે, ઉપાય કાઢેલો છે. એ આ ઉપાય કાઢેલો છે એમાંથી કે આ સ્થાપના જે અનાદિની ચાલી છે એનું કારણ આ છે. અરવિંદ ભગવાન એ વાત બધી કરે છે 753 પાને છેલ્લો પારિગ્રાફ છે. ઉપરથી લઈને જેવું સિદ્ધ ભગવાનનું આત્મ સ્વરૂપ છે તેવું સર્વજીવોનું આત્મ સ્વરૂપ છે. તે માટે ભવ્ય જીવોએ સિદ્ધાત્મને વિશે રુચિ કરવી, કેમ કે એવું જ આ પોતાનું આત્મ સ્વરૂપ છે. માટે ભવ્ય જીવોએ સિદ્ધાત્મને વિશે રુચિ કરવી. તેમજ શ્રી દેવચંદ્ર સ્વામીએ શ્રી વાસુપૂજ્યના સ્તવનમાં કહ્યું છે કે જીન પૂજા રે તે નિજ પૂજના. જીન પૂજા છે એ નિજ પૂજા છે, બીજા કોઈની પૂજા નથી, ખરેખર એ નિજ પૂજા છે. જો યથાર્થ મૂળ દ્રષ્ટિથી જોઈએ તો જીનની પૂજા તે આત્મ સ્વરૂપનું જ પૂજન છે, પોતાના સ્વરૂપનું જ પૂજન છે, બીજાનું પૂજન નથી. હવે એની અંદર શું કારણ છે, નિદાન શું છે, આ વસ્તુ અહીંયા ખુલી છે. એમ કે સ્વરૂપ આકાંક્ષી મહાત્માઓએ એમ જીન ભગવાનની તથા સિદ્ધ ભગવાનની ઉપાસના સ્વરૂપ પ્રાપ્તિનો હેતુ જાણ્યો છે. સ્વરૂપ આકાંક્ષી મહાત્માઓએ, અનુભવી મહાત્માઓએ એમ કહ્યું છે, જીન ભગવાનની તથા સિદ્ધ ભગવાનની ઉપાસના એ સ્વરૂપ પ્રાપ્તિનું કારણ છે. શુભ ભાવનું કારણ છે એ નથી સ્થાપતા, સ્વરૂપ પ્રાપ્તિનું આ કારણ છે. એટલે માત્ર જેવો શુભ ભાવનું કારણ બનાવી દે છે એ જે મૂળ હેતુ છે એને વિસરી ગયા છે, એને ચૂકી ગયેલા જીવો છે, એને આ માર્ગની ખબર નથી કે શા માટે આ સ્થાપના કરવામાં આવે છે. ક્ષીણ મોહ ગુણસ્થાન પર્યંત તે સ્વરૂપ ચિંતવના જીવને પ્રબળ અવલંબન છે. 12મા ગુણસ્થાન સુધી વાત લીધી એમણે આ, કે આવું જે સાકાર સ્વરૂપનું ચિંતન નિરાકાર સ્વરૂપની પ્રાપ્તિના હેતુભૂત, એ 12મા ગુણસ્થાન સુધી અમે લઈએ છીએ. તો કે બુદ્ધિપૂર્વકનો ઉપયોગ નથી 8માંથી 7માંથી, પણ અબુદ્ધિપૂર્વક છે એમ કહેવું છે. એમને એમ નથી વાત, અબુદ્ધિપૂર્વક છે, છદ્મ છે ત્યાં સુધી છે, પછી તો 13મું ગુણસ્થાનમાં સ્વયં પોતે જ અરિયન થાય છે. હવે અહીંથી વાત કરે છે, હા છે અબુદ્ધિપૂર્વકનું લબ્ધમાં ગયેલું છે ને. વળી માત્ર એકલું અધ્યાત્મ સ્વરૂપ ચિંતવન, એકલું એટલે કૃત્રિમપણે બાહ્ય દ્રષ્ટિથી લોક સંજ્ઞાને વશ રહીને, એમાં શું થાય છે કે આધ્યાત્મિક વાત એ બીજા કોઈ પણ વાત કરતા વધારેમાં વધારે આકર્ષણ જન્માવે એવી વાત છે. જો બાહ્ય દ્રષ્ટિથી એને હસ્તગત કરવામાં આવે, દાખલા તરીકે કે હું આ અધ્યાત્મની વાત કરીશ, તો આવી અધ્યાત્મની વાત કરતા વાત કરનારનો પણ મહિમા વધશે. બાહ્ય દ્રષ્ટિ ક્યાં ઉભી થાય છે, લોક સંજ્ઞા ક્યાં કામ કરે છે, કે આવી સરસ ઉચ્ચ કોટીની અધ્યાત્મની વાત જો હું કરીશ તો વાત કરનાર તરીકે મારું સ્થાન પણ સામાન્ય રીતે બીજા કરતા ઉચ્ચ દરજ્જામાં ગણાશે. આવી જે ગણતરી શું એ બાહ્ય દ્રષ્ટિથી અથવા અસ્વાભાવિકપણે આ વિષયની સ્પર્શના છે, સ્વાભાવિકપણે આ વિષયની સ્પર્શના નથી. એટલે એમ કહે છે કે એકલું અધ્યાત્મ સ્વરૂપ ચિંતન, એકલું એટલે આ બાહ્ય દ્રષ્ટિમાં એકલું બાહ્ય દ્રષ્ટિ વાળું જે એકાંત અંતરદ્રષ્ટિનો વિષય છે એ માર્ગ છોડી દીધો, એ લાઈન છોડી દીધી, જેવે એને બાહ્ય દ્રષ્ટિનું સાધન બનાવી દીધું. જીવને વ્યામોહ ઉપજાવે છે, એમાંથી કલ્પના શરૂ થઈ જાય છે, એને એક નવા પ્રકારનો મોહ આ અધ્યાત્મના બહાને ઉત્પન્ન થતો દર્શન મોહ છે. આ દર્શન મોહ જેવો પનપે એટલે ગ્રહિત મિથ્યાત્વ સુધી ચાલ્યો જાય છે. નહીં તો શંકરાચાર્ય જેવા મહાવિદ્વાન ગજુ નથી કોઈનું, અત્યારના કોઈ વિદ્વાનોનું એની પાસે કોઈ શતાંશમાં સહસ્ત્રાંશમાં આવે ને એવા પ્રખર વિદ્વાનો આ બધા વિદવત્તાની દ્રષ્ટિએ. છતાં આમ કેમ, બહુ મોટો પ્રશ્ન છે. આમ કેમ સામાન્ય માણસને તો ગળે જ ન ઉતરે કે ભાઈ એવા મહાત્માઓને વાત કરવી આપણે સમજી ન શકીએ ને કેમ એવી વાત કરાય, અને ખરેખર સામાન્ય બુદ્ધિનો વિષય પણ નથી. આ એક દર્શન મોહના પ્રકરણનો વિષય છે કે દર્શન મોહ આધ્યાત્મિક વિષયથી શરૂ થાય ખરો, કે જો સ્વાભાવિકપણે હસ્તગત ન કરવામાં આવે અને અસ્વાભાવિકપણે કે કૃત્રિમપણે કે બાહ્ય દ્રષ્ટિથી કે લોકસંજ્ઞામાં રહીને કે પોતાના કોઈ પણ પ્રકારના મહત્વના દ્રષ્ટિકોણથી જો એ વિષય ઉપર જાય જીવ તો એમાંથી દર્શનમાં તીવ્ર થઈને ગ્રહિત મિથ્યા સુધી ચાલી જાય. એકલું એટલે શું છે કે ભાવના અને ભક્તિ રહિત પણે એમ એકલું લેવું છે. અધ્યાત્મ ચિંતવનની અંદર સ્વરૂપ પ્રાપ્તિની જે ભાવના છે અને સ્વરૂપ પ્રત્યેનો જે મહિમા છે આ બે ચિહ્ન અવશ્ય સાથે સાથે જોઈએ, નહીતર એકનું એટલે કોરું એટલે શુષ્ક. આ શુષ્ક એટલે તો અરિયંતના દ્રવ્યગુણ પર્યાયની ગાથા લીધી છે. વિષય તો ચાલ્યો છે કે ઋષભ જિનેશ્વર પ્રીતમ મારો ભગવાનની ભક્તિ કરી છે, કે આ મારો વાલામાં વાલો પ્રીતમ તો ઋષભ જિનેશ્વર છે. ત્યાંથી તો મૂળ વિષય તો ત્યાંથી શરૂ કરે છે પોતે, એમાંથી આ બધું કાઢે છે. કેટલી ઊંડી વિચારણા છે વિષયની. વ્યામોહમાંથી અધ્યાત્મનો વ્યામોહ માંથી આગળ વધતા અધ્યાત્મ વિષય પ્રિય લાગે છે, લગભગ જીવોને પ્રિય લાગે છે, કોઈ પણ જીવને પ્રિય લાગે છે. શું ઓછોમાં ઓછું સમજે પણ આધ્યાત્મિક વાત આવે ત્યારે એને એમ થાય કે આ વાત છે કોઈ, કેમ કે એનો પ્રભાવ જ જુદો છે. વિષય જ એટલો કોન્સન્ટ્રેટેડ છે શું કે કહેનાર સાંભળનારને પણ એની શાતા ઉપજે અને અશાંતિ દૂર થાય. શું એની હવા એટલી બધી પાવરફુલ છે. મૂળ ચિત્ત તો ઘણી જબરદસ્ત શક્તિવાળી છે, બેહદ શક્તિવાળી ચિત્ત છે, પણ જીવ ભૂલ ન કરે એના માટે સત્પુરુષોએ આ કૃપા કરી છે. એમ કહેવાય કે જીવ અહીંયા પણ ભૂલ ન કરે. એટલે ક્ષીણ મૂળ ગુણ સ્થાન પર્યંત લીધું, તે સ્વરૂપ ચિંતનના જીવને પ્રબળ અવલંબન છે. વળી માત્ર એકલું અધ્યાત્મ સ્વરૂપ ચિંતન જીવને વ્યામોહ ઉપજાવે છે. ઘણા જીવોને શુષ્કતા શુષ્ક જ્ઞાની થઈ જાય છે, શુષ્કતા પ્રાપ્ત કરાવે છે, અથવા સ્વેચ્છાચારી પણ ઉત્પન્ન કરે છે, પોતાની કલ્પનાએ ચાલવા લાગે છે, અથવા ઉન્મત્ત પ્રલાપ દશા ઉત્પન્ન કરે છે. ગમે તેમ બોલે, ઉન્મત્ત પ્રલાપ દશા પરદ્રવ છે, બધું જ પરદ્રવ છે, એક ત્રિકાળી સિવાય બધું પરદ્રવ છે. ત્યાંથી કમાન છટકે છે, એને કંટ્રોલ કરવા માટે એક ચીજ છે ખરી જગતમાં. ભગવાનના સ્વરૂપના ધ્યાન અવલંબનથી ભક્તિ પ્રધાન દ્રષ્ટિ થાય છે, આ સ્થાપનાનો હેતુ છે. કે તું નિરાકાર સ્વરૂપના સ્વરૂપનું ધ્યાન કઈ રીતે અંતર અવલંબન લઈને કરીશ, અહીંથી એ શરૂ થાય છે. જે સાકાર સ્વરૂપ છે ભગવાનનું, એમાંથી નિરાકારતા ઉપર આવી શકે છે. સીધું તો તે ઘર જોયું નથી, ઘરની દિશા જોઈ નથી, તારો પત્તો નહીં લાગે, ચડી જઈશ શુષ્ક જ્ઞાનમાં અથવા સ્વચ્છંદમાં ચડી જઈશ, ક્યાંનું ક્યાંય ચાલ્યો જઈશ. એટલે ધ્યાન અવલંબનથી ભક્તિ પ્રધાન દ્રષ્ટિ થાય છે, ભાવના પ્રધાન દ્રષ્ટિ થાય છે. આ સંતુલન દ્રવ પર્યાયનું છે, કે સ્વરૂપ પ્રાપ્તિ એ પર્યાયનો વિષય છે. મૂળ સ્વરૂપ તો પ્રાપ્ત કરવાનો સવાલ જ નથી, એ તો પ્રાપ્ત જ છે. પણ અવસ્થામાં જે સ્વરૂપ પ્રાપ્તિની જે ભાવના છે, એ ભાવના પર્યાયાર્થિક જ્ઞાનનો વિષય છે. અને દ્રવ્યાર્થિક જ્ઞાનના વિષય ઉપર જતા સંતુલન ગુમાવી બેસે તો સ્વચ્છંદ અને શુષ્ક જ્ઞાની થઈ જાય. તો એના માટે આ વાત લીધી કે ભગવાનના સ્વરૂપના ધ્યાન અવલંબનથી અહીંથી વાત કાઢી, ક્યાંની ક્યાં વાત લઈ ગયા છે, કેટલી સ્થાપનાની અંદર ગંભીરતા છે. ભક્તિ પ્રધાન દ્રષ્ટિ થાય છે, ભાવના પ્રધાન દ્રષ્ટિ થાય છે, અને અધ્યાત્મ દ્રષ્ટિ થોડી ગૌણ થાય છે. અધ્યાત્મ દ્રષ્ટિ એટલે પેલો જે અહમ પણ ઉપજ્યું છે એ ગૌણ થાય છે, જેથી શુષ્કતા સ્વેચ્છાચારી પણ અને ઉન્મત્ત પ્રલાપતા થતી નથી. આ સંતુલન જળવાય છે. આત્મદશા બળવાન થવાથી, આત્મદશા એટલે આત્મદશા પ્રાપ્તિની ભાવના બળવાન થવાથી સ્વાભાવિક અધ્યાત્મ પ્રધાનતા થાય છે. પેલું જે એકલું અધ્યાત્મ સ્વરૂપ ચિંતન છે એ અસ્વાભાવિક છે, એમ કહેવું છે. અહીંયા જે સ્વાભાવિક અધ્યાત્મ પ્રધાનતા થાય છે, ત્યાં અધ્યાત્મ પ્રધાનતા કરી છે પણ અસ્વાભાવિક કરી છે, કૃત્રિમ કરી છે. એ કૃત્રિમતા આમાં ચાલે એવું નથી, એમ કહેવું છે. અને કૃત્રિમતા જન્મ પામવાનો અહીંયા પૂરો અવકાશ છે. સ્વરૂપ ચિંતનમાં, અધ્યાત્મ ચિંતનમાં શુષ્ક જ્ઞાનીપણું થાય, કૃત્રિમતા થાય, એમાંથી સ્વચ્છંદ થાય, એમાંથી ઉન્મત્ત પ્રલાપ દશા થાય, ગમે તેમ બોલે, પરદ્રવ્ય કાંઈ કરતું નથી, મન વચન કાયાના યોગાત્માના નથી, પછી સ્વચ્છંદ થાય છે ને એમાંથી, એ અહીંથી નથી થતું. આ કારણ છે. આત્મા સ્વાભાવિક ઉચ્ચ ગુણોને ભજે છે, એટલે શુષ્કતા આદિ દોષો ઉત્પન્ન થતા નથી, અને ભક્તિ માર્ગ પ્રત્યે જુગુપ્સિત પણ થતા નથી. જે ભક્તિ માર્ગની જુગુપ્સા થાય છે શુષ્ક જ્ઞાનીઓને, એ પણ અહીંયા ઉત્પન્ન થતું નથી. અને સ્વાભાવિક આત્મદશા સ્વરૂપલીનતા પામતી જાય છે. આ સ્વાભાવિક પરિસ્થિતિ, કુદરતી જે આગળ વધવાની પરિસ્થિતિ છે, એ અહીંથી ઊભી થાય છે. જ્યાં અરહંત આદિના સ્વરૂપ ધ્યાન અવલંબન વગર વૃત્તિ આત્માકારતાને ભજે છે, પછી તો જ્યાં અંતર્મુખ થઈને વૃત્તિ આત્માકારતાને ભજે છે, ત્યાં તો પછી કોઈ કહેવાનો પ્રશ્ન રહેતો નથી. પણ એ વિશે છે એ ઘણો બહુ ઊંચો ચાલ્યો છે, અપૂર્ણ રહી ગયો છે. બહુ મહત્વના વિષયો અપૂર્ણ રહી ગયા છે, એ વિષય બહુ સારો ચાલ્યો છે. આ પત્ર કોઈની ઉપર નથી, પણ આ અર્થ જ કર્યા છે. કેટલાક જે આનંદગંજીના પદો છે એના અહીંથી કેટલાક આંખમાં એ પહેલાં, પછી પછી બીજા અજિતનાથ ભગવાનનું સ્તવન લીધું છે પછી. હે, હા, એ બધા ભક્તિપદોના અર્થ કરવામાં આવી બધી ચર્ચાઓ કરી છે. બહુ ઊંડું તત્વજ્ઞાન મેળવ્યું છે નિરૂપણની અંદર, ઘણું સૂક્ષ્મ, ઘણું ઘણું ઊંડું તત્વજ્ઞાન મેળવ્યું છે. ગુરુદેવ પોતે શ્રીમદનો અધ્યયન બહુ શરૂઆતમાં કરેલું છે. અંગડમાં નિવાસ કર્યો ત્યારે તો પત્રો ઉપર વાંચના ચાલતી હતી, પ્રવચન ચાલતા હતા. પોતે ઘણો અભ્યાસ કર્યો છે. હા, છે ને, ઉલ્લેખ છે ને, છે બરાબર ઉલ્લેખ છે કે અહીંયા અત્યારે શ્રીમદ રાજચંદ્ર ગ્રંથમાંથી પત્રો વંચાય છે અને ગુરુદેવ બહુ સારા ભાવ કાઢે છે, બહુ સરસ વંચાય છે. એ વિશે એમનો પોતાનો ગ્રંથ પીડ્યો છે અત્યારે, કેટલું અંદર અંડરલાઈનો કર્યું છે, કેટલા પ્રકારના ચિહ્નો કર્યા છે. પહેલો વહેલો ગયું ત્યારે એ જોયું હતું પુસ્તક કાઢીને એમના કબાટમાંથી, શ્રીમદમાંથી ક્યાં ક્યાં એમને શું શું જોયું, બધી અંડરલાઈન ઘણી કરેલી છે, લાલ પેન્સિલ થઈને રંગીન પેન્સિલ ઘણું કર્યું. જે ઢબથી અહીંયા વંચાય છે, ઢબ જુદી છે, ઊંડાણ છે ને, પોતાની દ્રષ્ટિ છે એની તો હાથ. એટલે નમસ્કાર મંત્રથી એ વાત કરી કે એ જ ભક્તિ માટે એમ સૂચવે છે કે પ્રથમ જ્ઞાની પુરુષની ભક્તિ એ જ પરમાત્માની પ્રાપ્તિ અને ભક્તિનું નિદાન છે, એ કારણ છે, આ કાયદું છે એમણે. કે જ્ઞાની પુરુષને દેહધારી દિવ્ય જ્ઞાનીરૂપ પરમાત્માની મૂર્તિ કહી દીધી, એનું કારણ એ નિરાકાર સ્વરૂપ સુધી લઈ જવાની વાત છે અંદરમાં. કેટલો બધો ગંભીર આશય છે એ વિષય, બહુ ગંભીર વિષય અહીંયા અસાધારણ રીતે નિરૂપણ કર્યો છે આ પત્રની અંદર. પછી સુભાગભાઈના વર્તમાન ઉદય ઉપરનું માર્ગદર્શન એટલું જ સુંદર આ પત્રમાં આવ્યું છે. ઉપયોગ ઘણો સૂક્ષ્મ ચાલ્યો છે મુદ્દીનો આ જગ્યાએ. બીજું એક પ્રશ્ન એકથી અધિક વાર આપે એમ લખ્યું કે એક પત્રની અંદર એકથી વધારે વાર લખ્યું, એ નોટ કર્યું છે પોતે, કે જે પ્રશ્ન તમે એકથી અધિક વાર લખ્યું છે. આપે એમ લખ્યું કે વ્યવહારમાં વેપાર આદિને વિશે આ વર્ષ જોઈએ તેવું લાભરૂપ લાગતું નથી, એટલે આ વખતના વેપારમાં મહેનત નકામી જાય એવું છે, કાંઈ વળે એવું નથી અને કઠણાઈ રહ્યા કરે છે. નફો થવો જોઈએ, ખર્ચ નીકળવું જોઈએ, એ આ વર્ષમાં લાગતો નથી, કઠણાઈ જેવું લાગે છે. માણસને પૈસા હોય ને કોઈ વર્ષ મળવું જાય બીજી વાત છે, પણ મૂળમાં પૈસા જ ન હોય અને મહેનત નકામી જાય ને ખર્ચ ન નીકળે ત્યારે તો એ અનુભવ કરતા હોય એને જ ખબર પડે એ વિષયનો. એના ઉપર હવે બહુ સરસ વાત લખી છે. કે પરમાત્માની ભક્તિ જ જેને પ્રિય છે એવા પુરુષને એવી કઠણાઈ ન હોય તો પછી ખરા પરમાત્માની તેને ભક્તિ જ નથી એમ સમજવું આવે. એવો ઘાટ ભેડ્યો છે એમ કે ખરેખર તો તમારા ઉપર પરમાત્માની ભક્તિ છે. આ કઠણાઈ એમ બતાવે છે કે પરમાત્માની તમારા ઉપર ભક્તિ છે. કારણ કે અમને તો એમ લાગે છે કે પરમાત્માની ભક્તિ જેને પ્રિય છે એને આવી કઠણાઈ જ હોય, અને જો કઠણાઈ ન હોય તો એને ખરેખર ભક્તિ નહીં હોય એવી શંકા પડે છે. શું સિદ્ધાંતિક વાત નથી, કેમ કે એ તો કોઈનો કર્પૂર્વ કર્મનો ઉદય કાંઈ હોય કર્મ, પણ અહીંયા જે એમને લાગવું પડે છે એ તો બિલકુલ ફિટ દવા આપી છે એમણે એમના રોગ માટે. તો કે ખરા પરમાત્માની તેને ભક્તિ જ નથી એમ સમજવું, અથવા તો ચાહીને પરમાત્માની ઈચ્છારૂપ માયાએ તેવી કઠણાઈ મોકલવાનું કાર્ય વિસ્મરણ કર્યું છે. કાં તો એ પરમાત્માની જે ઈચ્છા છે એમાં કંઈક ભૂલ થઈ ગઈ, શું નહીતર ભગવદ્ ભક્ત હોય એને તો કઠણાઈ હોવી જ જોઈએ, ને હોય જ એ સામાન્ય વાત છે, એમાં કોઈ વિશેષ વાત નથી. કેમ કે એનું લક્ષ્ય તો હોય નહીં. જેને પરમાત્માની ભક્તિ છે એનું લક્ષ્ય તો ઉદય ઉપર હોતું નથી, તો ઉદયમાં એને કઠણાઈ નહીં આવે તો કોને આવશે, અને આવે તો એ બરાબર છે. એટલા માટે બરાબર છે કે એ વખતે એ પાત્ર જીવ છે, લાયક જીવ છે, એટલે વધુમાં વધુ આત્માનો વિકાસ સાધી શકશે. એને એ તક છે આત્માનો વિકાસ સાધવાની, એને આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાન થવાનો એ અવસર નથી, એવી એની પાત્રતા જોઈને જાણે કે કોઈ ઈશ્વર કરતા એવો પરમાત્મા ચાહીને એને કઠણાઈ મોકલે છે એમ કહે છે. કુદરતની વાત છે. પરમાત્માની ભક્તિ જ જેને પ્રિય છે એવા પુરુષને એવી કઠણાઈ ન હોય તો પછી ખરા પરમાત્માની તેને ભક્તિ જ નથી એમ સમજવું. આ એક વચન એવું છે શ્રીમદજીનું કે કોઈને પણ તકલીફ હોય તો હળવો થઈ જાય એવી વાત છે. અહીંથી જ હળવો થઈ જાય કે આ તો બહુ સારી વાત કરી છે આપણા માટે. અથવા તો ચાહીને પરમાત્માની ઈચ્છારૂપ માયાએ તે કઠણાઈ મોકલવાનું કાર્ય વિસ્મરણ કર્યું છે. જનક વિદેહી અને મહાત્મા કૃષ્ણ વિશે માયાનું વિસ્મરણ થયું લાગે છે. આ બીજો પક્ષ લીધો, સિદ્ધાંતિક વાત છે ને કે બધાને આમ હોય, તો કે જનક વિદેહીને નહોતું, એ તો એક રાજા મહારાજા હતા, પુનિનો ઉદય હતો, શ્રીકૃષ્ણ ત્રણખંડના ધણી વાસુદેવ હતા, એનું શું એને એમને પરમાત્માની ભક્તિ નહોતી, તો કે એ વાત બીજી છે. શું એ વિશે માયાનું વિસ્મરણ થયું લાગે છે, એમ કે પોતાને પોતે સામે દલીલ આપે છે જે વાત કરી એની આમે, કે તથાપિ તેમ નથી, તો છતાંય એમ નથી, જનક વિદેહીની કઠણાઈ વિશે કાંઈ અત્રે કહેવું યોગ્ય નથી. જરા સૂક્ષ્મ વિષય છે એટલે એ વાત અહીંયા કરતા નથી, કારણ કે તે અપ્રગટ કઠણાઈ છે, અને મહાત્મા કૃષ્ણની સંકટરૂપ કઠણાઈ તો પ્રગટ જ છે. એમને તો ઘણી જગ્યાએ યુદ્ધ કરવા પડ્યા છે, અને ઘણી જગ્યાએ પ્રતિકૂળતાઓનો સામનો કરતા કરતા એ દ્વારકા સુધી પહોંચ્યા છે. તેમ અષ્ટમા સિદ્ધિ અને નવ નવ નવનિધિ પણ પ્રસિદ્ધ છે, ત્રણ ખંડના ધણી છે, એટલે એમને રિદ્ધિ સિદ્ધિ હતી એ પણ એમની પ્રસિદ્ધ જ છે. તથાપિ કઠણાઈ તો ઘટારત જ હતી, છતાં એમને જ્યાં જ્યાં કઠણાઈ આવી છે એ થવી જોઈતી હતી, એટલે કે થવી જોઈએ, તો મુમુક્ષુને કઠણાઈ થવી જોઈએ એમ કહે છે. અનુકૂળતાઓ રહે અને તો સાધન કરીએ, શું સાતા રહે તો સાધન કરીએ, અસાતામાં તારું સાધન ક્યાંય ચાલ્યું જશે, એ સાધન નહીં હોય, અને તે હોવી જોઈએ. કઠણાઈ તો ઘટારટ જ હતી અને તે હોવી જોઈએ, એ કઠણાઈ માયાની છે. એટલે જીવને જો સંયોગ દ્રષ્ટિ હોય તો એ માયાની કઠણાઈ છે, ખરેખર સાચો ભક્ત છે એને કઠણાઈ કઠણાઈ જ નથી. શું એ તો માયાની એટલે વિપરીતતાની કઠણાઈ છે, પોતાનો દ્રષ્ટિ વિપર્યાસ છે, વ્યામોહ છે, એને લઈને કઠણાઈ લાગે છે. કઠણાઈ માયાની છે અને પરમાત્માના લક્ષ્મી તો એ સરળાઈ છે, કઠણાઈ નથી પણ પોતાની સરળાઈ છે. કેમ કે ત્યારે વધારેમાં વધારે કાર્ય એ વખતે થાય છે, એ વખતે સ્વરૂપ બાજુ વળવાનો વધારે ને વધારે અવસર છે, એટલે એ તો સરળાઈ છે પરમાત્માની. તો પરમાત્માનું લક્ષ્ય કરવા માટે એ સારામાં સારો અવસર છે, પ્રસંગ છે, તેથી એ સરળાઈ છે. અને એમ જ હો, એમ જ હો, એમ જ હોય, બીજી રીતે હોય અને અહીંથી પછી કેટલીક વાત કપાઈ ગઈ છે. પરમાત્માની ઈચ્છા રૂપ માયે તે કઠણાઈ મોકલવાનું કાર્ય વિસ્મરણ કર્યું છે. જો એમ કે તમને કઠણાઈ ન હોત અથવા કોઈ સાધક જીવને કઠણાઈ ન આવે તો કંઈક પરમાત્માની ભૂલ થઈ ગઈ લાગે છે. પોતે બહુ લાક્ષણિક પદ્ધતિથી વાત કરી છે કે એને તો કઠણાઈ આવે અને એ વખતે પોતાનો વિશેષ આત્મભાવ અને વિકાસ કરી જાય પોતાના સાધક દશામાં, એવો એને તક આપે જ, એવી જ એને તક મળે. જો એવી એને તક ન મળે તો એમ સમજવું કે પરમાત્માની જે ઈચ્છારૂપ માયા છે, પરમાત્માને માયા નથી એમ કીધું, એની ઈચ્છારૂપ જે માયા છે એને કાંઈક ભૂલી ગઈ લાગે છે, એ માયા કાંઈક એની સંગ કરવાનું ભૂલી ગઈ લાગે છે. નહીતર તો જરૂર એને કાંઈક ને કાંઈક કઠણાઈ મોકલ્યા વગર રહીએ નહીં. બહુ સારી શૈલી કરી છે. હા, એ તો જે વસ્તુ જુદી છે, એ વસ્તુ જુદી છે, એ તો પહેલાનું એમનું જે બધા બધા વાસુદેવની એ જ પરિસ્થિતિ હોય છે કે પોતે મિથ્યાત્વ અવસ્થામાં અનેક પ્રકારે બાહ્ય પરિણામોની અંદર રૌદ્ર ધ્યાન સુધી પહોંચી જાય છે. ખાસ કરીને જે એમને યુદ્ધ કરવાના હોય છે એની અંદર રૌદ્ર ધ્યાનની સ્થિતિ ઊભી થઈ જાય છે. એ આગળના ભાવમાં, આગળના ભાવમાં એ નિદાન બંધ વાસુદેવ પદમાં આવેલા હોય છે. નિદાન બંધ થી વાસુદેવની પુણ્ય પદવીમાં આવે છે મિથ્યાત્વ અવસ્થામાં. અને પાછા એ 63 સલાખા છે, મોક્ષગામી પુરુષ છે, એટલે પાછા એ સાંધી લે છે લાઈનમાં. વચ્ચેનો આ એક ટુકડો હોય છે, એમ કઈ શંકા કરવાનું કારણ નથી. આ બીજાનું ચરિત્ર ઓછું આવે છે, શ્રીકૃષ્ણ તો હમણાં જ થયા ને, છેલ્લા છેલ્લા થયા ને, છેલ્લા વાસુદેવ છે નેમનાથ ભગવાનના કાળમાં. એટલે ઇતિહાસ તો શું છે કે જેટલો વખત પુરાણો થાય એટલો ઇતિહાસ ઓછો મળે, જેટલો વખત જૂનો થાય એટલું જાણપણું ઘટતું જાય. આ તો છેલ્લા વાસુદેવ છે એટલે ઇતિહાસ એમનો મળે છે. બીજું શું છે કે એમના નિમિત્તે બહુ મોટો અન્ય મત ચાલ્યો છે, શ્રી કૃષ્ણના નામે બહુ મોટો એક અન્ય મત ચાલ્યો છે. એ અન્ય મતમાં પ્રકાર એવો છે કે તમે એમ કહો કે શ્રી કૃષ્ણ જૈન કુળમાં હતા તો એ કોઈ માનવા તૈયાર થાય એવું નથી. આ બધું તમારે અમારા મહાન પુરુષોને અને અમારા ભગવાનને તમારામાં લઈ લેવા છે, તમારે તો તોફાન જ થાય. એટલે એક આખી વાત જુદી છે. અને એમનું જે આ ભાગવત છે, જે શ્રી કૃષ્ણ ચરિત્ર છે આખું, એમાં ક્યાંય નેમનાથ ભગવાનનું નામ નહીં આવે તીર્થંકરનું, એ વિષય જ નહીં આવે આખું. નેમનાથ ભગવાનના ચરિત્રમાં શ્રી કૃષ્ણનું પાત્ર આવશે જૈન પુરાણમાં, હરિવંશ પુરાણ છે એમ. હરિવંશ પુરાણમાં તો લગભગ 35-40% પુરાણમાં તો એમની વંશાવળી ચાલી છે. હરિનામના રાજા ક્યારે થયા સમર્થ, અને એમના વંશજો એમાં શ્રી કૃષ્ણ ઉત્પન્ન થયા છે, એટલે પુરાણનું નામ હરિવંશ પુરાણ છે. તો એ હરિ થયા એના પૂર્વજો કોણ, અને ત્યાર પછી ઉત્તરો ઉત્તર શ્રી કૃષ્ણના પૂર્વજો કોણ, એ બધાની ઘણી વાતો ચાલી છે. અને લગભગ પુરાણનો એક તૃતીયાંશ ભાગથી વધારે તો એ એમાં ચાલ્યો છે, વંશાવળીમાં ગયો છે. ત્યાર પછી આ થયા, ત્યાર પછી આ થયા, બધાનો સંક્ષેપ કોઈ પ્રસંગ હોય તો આવી જાય છે. પછી શ્રી કૃષ્ણનું ચરિત્ર શરૂ થાય છે હરિવંશ પુરાણની અંદર. તો એમાં નેમનાથ ભગવાનનો વિષય મુખ્ય આવે છે અને શ્રી કૃષ્ણ ચરિત્ર આવે છે. જ્યારે શ્રી કૃષ્ણ ચરિત્ર જે અન્ય મતમાં આવે છે એમાં નેમનાથ ભગવાનનું નામ નિશાન છે. એટલે એ તો સંપ્રદાય બુદ્ધિથી થયેલી વાત, ઊભી થયેલી વાત. એટલે વધારે શ્રી કૃષ્ણ નામ વધારે પ્રસિદ્ધ છે એનું કારણ કે એમના નામે એક આખો અન્ય મત ચાલ્યો છે. અને આ વલ્ભાચાર્યનો શૃંગાર મત પણ એમના શ્રી કૃષ્ણના નામે ચાલ્યો છે. હા, એવું કંઈક આવે છે. એ સમ્યક દ્રષ્ટિને એવી ઈચ્છા નથી હોતી, એ વાત કાંઈ બહુ બંધ બેસતી નથી, કલ્પિત લાગે છે. એ વાત ઉપર વિશ્વાસ નથી આવતો, કેમ કે ત્યાં પોતે સમ્યક્ત્વ અવસ્થામાં છે. અને સમ્યક્ત્વ અવસ્થામાં કોઈ દેવ હોય કે નારકી હોય, જેને અવધિ જ્ઞાન હોય છે, એ હું ઈચ્છતા નથી કે જ્યાં જૈન મત ચાલતો હોય એની સામે કોઈ અન્ય મત પણ મારા નામથી કોઈ ચલાવે તો હું ઈચ્છું છું. એ વાત બંધ બેસે. હે, બરાબર છે. પણ એ પૂજા થવા તો અન્ય મત ઉભા થાય કે ન થાય, દેવ તરીકે જયારે પૂજા થાય ત્યારે શું થાય, અન્ય મત ઉભો થાય. અરિહંત દેવની સામે સરાગી દેવની સ્થાપના થઈ ગઈ, એવું કોઈ ઈચ્છે નહીં. એ સમ્યક દર્શનને સમજ્યા નથી. સમ્યક દર્શનમાં જે દેવ તત્વની જે શ્રદ્ધા છે એ વિષયથી ભ્રષ્ટ થઈ જાય, ગેલ નથી ખાતો. હે, ત્રીજી નારથીમાં ગયા છે એનું કારણ એ છે. પાછું સમ્યક દર્શન એમાં છે, ત્રીજી નારથી સુધી ગયા. પણ આવતી 24 ના તીર્થંકર છે એટલે પાછો સમ્યક્ત્વ ગ્રહણ કરે, અને તીર્થંકર નામકર્મ અને ગોત્ર કર્મનું ત્યાં અનુબંધ ચાલુ થાય છે. પાછું શ્રેણીક રાજાને શ્રી કૃષ્ણને બંધ ચાલુ થઈ જાય છે. ત્યાં તીર્થંકર ગોત્ર તો સમ્યક્ત્વ અવસ્થા સિવાય બંધાય નહીં, ગોત્ર તો ત્યાં બાંધવાના છે. આગલા ભાવમાં ગોત્ર બાંધે તો જન્મ થાય ને બીજા ભાવમાં ગોત્રનો, એટલે આયુષ ગોત્ર નામ તો પહેલા જ બંધાય ઘાતી. તો બધા આયુષ્ય સાથે સંબંધ ધરાવનારા આનુષંગિક બંધો અનુબંધો છે. અમુક રાજાએ વિકટ તપ કરીને પરમાત્માનું આરાધન કર્યું અને દેહધારી રૂપે પરમાત્માએ તેને દર્શન આપ્યું. આ એક અન્ય મતની કથાની વાત છે. અને વર માગવા કહ્યું, વરદાન, વર એટલે વરદાન માગવા કહ્યું. ત્યારે તે રાજાએ માગ્યું કે હે ભગવાન, આવી જે રાજલક્ષ્મી મને આપી છે તે ઠીક જ નથી. આ વાત સૌભાગભાઈને સમજાવી છે ને, એટલે કે આ દ્રષ્ટાંત એક તમારે વિચારવા જેવું છે કે એને જ્યારે ભગવાન પ્રસન્ન થયા ત્યારે એમ કહ્યું કે તું માગ તારે માગવું હોય, તો કે આ તમે મને રાજને લક્ષ્મી આપી છે એ તમે ઠીક નથી કર્યું. તારો પરમ અનુગ્રહ મારા ઉપર હોય, હે પરમેશ્વર, તારો પરમ અનુગ્રહ જો મારા ઉપર હોય તો પંચ વિષયના સાધન રૂપે રાજલક્ષ્મીનું ફરીથી મને સ્વપ્ન ભણ ન હો. અત્યારે માગે છે ગૌતમ સ્વામીની લબ્ધિ હજો એનાથી વિરુદ્ધ વાત છે કે સ્વપ્ને પણ મને ન હો. એ વર આપ, એવું વરદાન આપ. પરમાત્મા દિંગ થઈ ગયા, ભક્તને ભક્તિ જોઈને પરમાત્મા દિંગ થઈ ગયા, પરમાત્મા પોતે દિંગ થઈ ગયા. શું તો એમને ખબર નથી કઈ કે આ ભક્તિની યોગ્યતા શું, ભક્તની યોગ્યતા શું છે? લોકો ઉપર છાપ પાડવી છે કથાનો યુગનો વિષય. પરમાત્મા પોતે દિંગ થઈ ગયા, દિંગ થઈ જઈને તથાસ્તુ કહીને સ્વધામ ગત થઈ ગયા, પોતાના સ્થાનમાં ચાલી લાગ્યા. કહેવાનો આશય એવો છે કે એમ જ યોગ્ય છે, એમ જ યોગ્ય છે સાધક જીવને, ભગવદ્ ભક્તને, કઠણાય ને શરણાય, સાતા ને અસાતા, એ ભગવદ્ ભક્તને સરખા જ છે. નાતા દ્રષ્ટા પણ લાવશે ક્યાંથી? સમભાવની ઉત્પત્તિ કરવી છે. એ સમભાવનું મૂળિયું તો મુમુક્ષુ દશામાં આવવું જોઈએ, તો સમભાવ આગળ વિકસિત થાય. જે સાધક દશા છે એ તો પછી જે સાધન પ્રાપ્ત થયું છે એને પોતે સાધના કરી કરીને નવપલ્લવિત કરે છે, એને એને સંપાવે છે. પણ મૂળ અહીંયાથી છે કે કઠણાય અને સરળાય, સાતા અને સાતા, એ ભગવદ્ ભક્તને તો સરખા છે, એને કાંઈ એમાં ફેર નથી. અને વળી કઠણાય અને અસાતા તો વિશેષ અનુકૂળ છે, સરખાય છે એના કરતાં તો પણ એ વિશેષ અનુકૂળ છે કે જ્યાં માયાનો પ્રતિબંધ દર્શનરૂપ નથી, એ તો એને વધારે અનુકૂળ છે કે એને ત્યાં માયાનું સ્વરૂપ પડદો ચિરાઈ જાય છે અને વસ્તુનું સ્વરૂપ જેવું છે એવું એને લક્ષમાં આવે છે કે કોઈ પદાર્થને આધીન પ્રવર્તો નથી. પુણ્યયોગમાં માયાનો પડદો ઊભો થાય છે, માયા જાળ ઊભી થાય છે કે જો મારી ઈચ્છા હતી એ પ્રમાણે સામે કાર્ય થઈ ગયું, આ મેં કર્યું, હું કરી શક્યો, મારું સામર્થ્ય છે, મારી આ સત્તા ચાલી, મારો અધિકાર ચાલ્યો, મારો આ ઈચ્છા પ્રમાણે હું કરી શક્યો, તો એ ત્યાં પ્રતિકૂળ છે. અહીંયા તો અસાતા તો વિશેષ અનુકૂળ છે કે જ્યાં માયાનો પ્રતિબંધ નથી અથવા માયાનો દર્શન પણ ત્યાં થતું નથી. આપને તો એ વાર્તા જાણવામાં છે, એમ કે તમારા અભિપ્રાયનો ખ્યાલ છે, આપ તો આ બધું સમજો છો, આપને તો એ વાર્તા એટલે એ વિષય જાણવામાં છે. તથાપિ કુટુંબ આદિકને વિશે કઠણાઈ હોવી ઘટાડત નથી, એમ ઉગતું હોય, એમ લાગી જતું હોય ઉદયને વશ, તો તેનું કારણ એ છે કે પરમાત્મા તમને એમ કહે છે કે તમે તમારા કુટુંબ પ્રત્યે નિસ્નેહ હો. આજે તમારો કુટુંબ રાગ છે એ તોડાવવા માટે પરમાત્મા એ તમને ચાઈને કઠણાઈ મોકલી છે. તમારો કુટુંબ રાગ છૂટતો નથી તો ઈશ્વરે મહેરબાની કરી, છોડો તમે આ કુટુંબનો રાગ, છોડો આ કઠણાઈ એટલે મોકલી છે તમને, કે તમે કાંઈ તમારા કુટુંબનું કરી શકો છો એ વાત જ નથી. હવે તમને સમજાય છે કુટુંબનું કરી શકતો નથી આત્મા. પરમાત્મા એમ કહે છે કે તમે તમારા કુટુંબ પ્રત્યે નિસ્નેહો અને તેના પ્રત્યે સમભાવી થઈને પ્રતિબંધ રહી થાઓ, સમભાવ થઈ જાય, નાતાપણું નાતા દ્રષ્ટાપણું કેળવી અને તમે સમભાવમાં આવી જાઓ, તમને એ પ્રતિબંધ છૂટી જાય. એ માટે એ દશા કુદરતે ઊભી કરી છે, એમ સવળું લ્યો તમે, તે તમારું છે એમ ન માનો, ભિન્નતા ગ્રહણ કરો. આ કુટુંબ મારું છે એ મારાપણું છોડાવવા માટે, મમત્વ છોડાવવા માટે આ પ્રસંગ છે, એ અવસર છે એમ સમજો. તે તમારું છે એમ ન માનો અને પ્રારબ્ધ યોગને લીધે, એમ પૂર્વકર્મને લીધે એમ મનાય છે કે આ કુટુંબ મારું, આ દીકરા મારા, આ ફલાણું મારું, તે ટાળવા, એ મારાપણું ટાળવા, મમત્વ ટાળવા આ કઠણાઈ મેં મોકલી છે. ઈશ્વર એમ કહે છે કે આ કઠણાઈ મેં ચાઈને મોકલી છે તમને, કે તમારું હજી મમત્વપણું ઘટતું નથી, ઓછું થતું નથી, તો એ મમત્વ ટાળવા માટે જ આ કઠણાઈ મોકલી છે. બહુ સારી વાત કરી છે. વાત પ્રસંગ તો ભલે પત્રનો પ્રસંગ શ્રીમદજી અને સૌભાગભાઈ વચ્ચે છે, પણ કોઈ પણ મુમુક્ષુ ગ્રહસ્થી અને કુટુંબ પરિવાર વાળો હોય છે એને બોધ મળે એવા આ વિષય કે આ જીવ કુટુંબ પરિવારની પાછળ જેટલા અધોગતિમાં જવાના ભાવ અને કર્મ બાંધે છે એ કર્મ પોતે નિવૃત્ત થાય, પોતે એના પ્રત્યે સ્નેહ ઓછો કરે, એનું માયા ઓછી કરે, એનો પ્રતિબંધ ઓછો કરે, નાતા દ્રષ્ટા રહેવાનો પ્રયત્ન કરે. એટલા માટે તે ટાળવા માટે મેં કઠણાઈ બુદ્ધિ મોકલી છે. અધિક શિવ શું કહેવું, એ એમ જ છે. પ્રતિકૂળતા આવવી, આ કાળમાં મુમુક્ષુ જીવને પ્રતિકૂળતાઓ આવવી એ તરવા બરાબર છે. આગળ કહેશે એક પત્રની અંદર, એ તરવા બરાબર છે, તે એને તરવાનું મુખ્ય સાધન છે, જો ખરી મુમુક્ષુતા હોય તો. નહીતર જીવ એ જ પ્રસંગે આર્ત ધ્યાન તીવ્ર કરે, રૌદ્ર ધ્યાન કરે અને ઘણા માઠા કર્મને બાંધે. એટલે એ બહુ સારો વિષય લીધો છે, મુમુક્ષુને ગ્રહણ થઈ શકે એવો. શૈલી પણ બહુ સારી કરી છે કે આ કોઈ પ્રસંગ જ્યારે જ્યારે ઊભા થાય, કે પ્રસંગ તો પંચમ કાળ છે, આવવાના જ છે, રાત ને દિવસ, દિવસ ને રાત, રાત પછી દિવસ આવવાના જ છે. પણ જીવ પોતાના પરિણામ ન બગાડે ને ઉલટાનો પોતે રસ્તે ચડે, માર્ગે ચડે, એના માટેનો સારામાં સારો